અથવા ઘણા લોકો એમ કે હું તો તપ કરું છું વિધાઉટ ઇવન નોઈંગ કે એક્ચ્યુઅલ તપ શું કહેવાય. તો આજનો વિષય આપણો શું છે કે પહેલા તો તપને સમજવું બહુ જરૂરી છે, એટલે તપને કરવામાં પણ જ્ઞાન અભ્યાસ જરૂરી છે. જો એના ઉપર અહીંયા એક સરસ ત્યાં ગોમટશાહજી ગ્રંથાલી રાજ છે, એના ગોમટશાહજી ગ્રંથમાં એની ટીકાનું નામ છે સમ્યક જ્ઞાન ચંદ્રિકા. તો ગોમટશાહ જીવ કાંડ એમાં સમ્યક જ્ઞાન ચંદ્રિકાનો ભાગ એક, એમાં પંડિત ટોડરમલજીની ટીકા અને પંડિત ટોડરમલજીની આગળની જે પ્રશસ્તિ જે હોય એમાંથી વાંચીએ છીએ આપણે. જો પાનો નંબર 7 છે, આપણને સ્ક્રીન પર હમણાં આવશે. પેજ નંબર 7 ગોમટશાહ સમ્યક જ્ઞાન ચંદ્રિકા. જો આમાં વિષય શું છે હું તમને કહું, શરૂઆતમાં પંડિત ટોડરમલજીએ આ કર્ણાનિયોગને સ્વાધ્યાયને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ પક્ષપાતી જીવોનું વર્ણન કર્યું. એમાંથી આપણે જે ચરણાનિયોગનો પક્ષપાતી જીવ છે એનું વર્ણન આપણે વાંચીએ છીએ. એટલે ચરણાનિયોગનો પક્ષપાતી જીવ શું કહે છે કે અમે વ્રત તપ દાન આદિ બધું કરીએ છીએ, અમને સ્વાધ્યાય કરવાની શું જરૂર છે. અને ત્યાં ટોડરમલજી એમને જ્ઞાનના અભ્યાસનું મહત્વ સમજાવે છે, તપ કરવામાં પણ જ્ઞાનના અભ્યાસનું મહત્વ છે એ પ્રકરણ આપણે વાંચીએ. આવી સ્ત્રીઓ પર 7મું પેજ ચરણાનિયોગ કા પક્ષપાતી યહ કહેતા હૈ, એકદમ આગળ મેઇન કન્ટેન્ટ થી આગળ પ્રીફેસમાં જો એ પહેલા તો એને શિષ્ય છે એ શું કહે છે એ તર્ક શું મૂકે છે આપણે વાંચીએ તો, એ અબ ચરણાનિયોગ કા પક્ષપાતી કહેતા હૈ કે ઇસ શાસ્ત્ર મેં કહા હુઆ, આ શાસ્ત્રમાં જીવ કર્મ આદિની બધાની વાત કરું, જૈસા હૈ વૈસા તો હૈ નહીં કે ભાઈ જીવનું સ્વરૂપ જેવું છે એવું છે, કર્મનું સ્વરૂપ જેવું છે એવું છે, એમાં હું કાંઈ કરી શકવાનું નથી. તો મારે બધું વાંચ્યું શું ફાયદો, હું તો એના કરતા તપ કરું મારી સાધના કરું. उनको जानने से क्या सिद्धि होती है, यदि हिंसा जी का त्याग करके व्रत का पालन किया जाए. हाँ हूँ कहीं करूँ, हूँ कहीं करूँ तो फायदा क्या है, हूँ हिंसा न करूँ व्रता जी नू पालन हूँ करूँ तो मैं धर्म करो कहवाई कहें. उपवास आदि तप की क्रिया की जाए, अरियंत आदि की पूजा नाम स्मरण आदि भक्ति की जाए, दान दिया जाए या विषय आदि से उदासीन हो जाए, इत्यादि शुभ कार्य किए जाए तो आत्मा का हित है, नहीं तो आत्मा में तो हित आउट कौन कहते हैं, पहले शिष्य कहते हैं ख्याल आगे ना. हमें यहाँ उत्तर मन में यहाँ तू आप टोडरमल जी ना हमें आ आर्ग्यूमेंट से उनको कहते हैं हे स्थूल बुद्धि, કે તારી બુદ્ધિ કેવી છે, સ્થૂળ બુદ્ધિ છે. તું વ્રતાદી શુભ કાર્ય કહે વે કરને યોગ્ય જી હૈ, જો પહેલા એને સેટ એને પહેલા ભેટ કરે છે કે તે જે કીધું એ ખોટું નથી, કરવા યોગ્ય જ છે, પરંતુ વે સર્વ સમ્યક તો બિના એસે હૈ કે જૈસે અંક બિના બિંદી, ઓર જીવાદી કા સ્વરૂપ જાને બિના સમ્યક તો કા હોના એસા હૈ કે જૈસે માણ કા પુત્ર, બાણ નીકળે કે કોઈ શું કહેવાય ઇંગ્લિશમાં ગુજરાતીમાં, એટલે જેને છોકરો ન થઈ શકે એવી સ્ત્રી હોય એને છોકરો એક્સપેક્ટ કરવો એના જેવું છે કે આત્માનું સ્વરૂપ જ નથી ખબર અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. જો એટલે જીવાદિક જાણને કે લીએ યહ શાસ્ત્ર કા અભ્યાસ અવશ્ય કરના, પહેલા તો જ્ઞાનનો અભ્યાસ અવશ્ય કરવો તો તારા બધા તપને વ્રતને આદિ બધું સફળ છે. કેમ કે અભ્યાસ જ ન કર્યો તો એ વ્રત તપ આદિનું સ્વરૂપ શું છે, એનું ફળ શું છે, એનાથી શું લાભ શું દુર્લાભ એ ખબર નથી. અને એમને કર્યા જાય તો એના જેવું છે કે આંખ પર પટ્ટી બાંધી હોય આંધળો વ્યક્તિ હોય અને બસ દોડે છે, અર્જુની કઈ પહોંચી જશે, કઈ દિશામાં જવાનું છે ખબર નથી પણ દોડે છે, એના જેવું થયું. જો આગળ શું કહે છે, તુને જૈસે વ્રતાદી શુભ કાર્ય કહે और उनसे पुण्य बंद होता है वैसा जीवादिक का स्वरूप जानने रूप ज्ञानाभ्यास है, वह प्रधान शुभ कार्य है. कौन है प्रधान शुभ कार्य के रूप, ज्ञान ना अभ्यास ने प्रधान शुभ कार्य जो व्रत आदि ये तो छह शुभ कार्य तो एना करता ज्ञान ना अभ्यास से वधारे पुण्य बन जाए थे। वह प्रधान शुभ कार्य है इससे कातिशय पुण्य का बंद होता है। पुनः उन व्रतालिकों में भी ज्ञान के अभ्यास की ही प्रधानता है उसे कहते हैं। हम जो हमें एक बे पेज नु प्रकरण से आप बहुत डिटेल में तो नहीं भाषे पर मारे इन्हें एक एस्टाब्लिश करूँ जो कि केवल इतना एक आर्गुमेंट मुके से लो। सऊदी पहला व्रत व्रत पची तप पची दान बदन बात करते सऊदी पहला व्रत ने जुड़िए जो जीव प्रथम जीव समाज आदि जीवादि के विशेष को जानकर कि पहला कया कया जात में जीव हो जानो एक इंद्रिय जीव से एक इंद्रिय से पान इंद्रिय से आदि आदि निगोद कोने कहवाई हम निगोद कोने कहवाई खबर नहीं અને આપણે કીધું કાંડા ભેટા નહીં ખાવાના એટલે તું આંધળે માટે નહીં ખાવાના એટલે નહીં ખાવાના એમ કરીને ન ખાય તો એનાથી કેટલું પુણ્ય બંધાય પુણ્ય તો બંધાશે કેમ કે જો એની હિંસાથી જીવ બચે છે એટલે પુણ્ય તો બંધાય છે પણ જે સમજણ પૂર્વક હવે નથી ખાતા અને એને જેટલું પુણ્ય બંધાય છે એ વધારે ઉત્કૃષ્ટ છે અને એનો નિર્ણય પણ દ્રઢ હોય છે કેમ કે એને સમજણ પૂર્વક કર્યું ને એને ખબર છે કે શું કામ નહીં ખાવાનું બાકી તો આપણે નાના છોકરા ને કઈ નહીં ખાવાના એ પણ ન થાય ખ્યાલ આવે ને એના જેવું થાય જો શું કહેવાય કે જીવા જીવ સમાસ અધિક જીવાદી કે વિશેષ કોઈ જાણકર યથાર્થ જ્ઞાન કરકે હિંસાદી કા ત્યાગ કરકે વ્રત ધારણ કરતા હે તો વ્રતિ હૈ બોલી વ્રતિ હૈ જીવાદી કે વિશેષ જાણે બિના પ્રસંચિત હિંસાદી કા ત્યાગ સે અપને કો વ્રતિ માનતા હૈ તો વ્રતિ નહીં હૈ જે જીવ આદિ ત્યાં છે સ્વરૂપ જ નથી ખબર અને વ્રત આદિ લઈએ તો પોતે વ્રતિ નથી એટલે વ્રત પાલને જ્ઞાન અભ્યાસ થી પ્રધાન છે પંડિતજીએ એક એક વસ્તુમાં કીધું છે આપણે આ તપ નું પ્રકરણ ચાલે છે તો જો એનું પણ પ્રકરણ આપણે વાંચીએ જો પુનશ્ચ મળે ને સ્ત્રી નું પણ તપ કે દો પ્રકાર હૈ એક બહિરંગ ઓર એક અંતરંગ આપણે બહિરંગ છ પ્રકારના તપ ને અંશન અવમૌદર્ય વૃત્તિ પરિસંખ્યા ઉપવાસ આદિ કરવું એ બધું ઉપવાસ એકાદ નો રસ નો ત્યાગ બધા વસ્તુઓ ગણીને ખાલી આદિ આદિ ઉનોદર કરવું આદિ એ બધું બહારનું બહિરંગ તપ કહેવાય અંતરંગ તપમાં શું આવે કે પ્રાયશ્ચિત કરવો વિનય કરવો સ્વાધ્યાય કરવો ધ્યાન કરવું વિસ્તર આદિ પ્રાયશ્ચિત વિનય વૈયાવૃત્તિ સ્વાધ્યાય વિસ્તર ધ્યાન છ પ્રકારના અંતરંગ તપ તો જો શું કહે છે वहाँ जिससे शरीर का दमन हो सो बहिरंग तप है और जिससे मन का दमन हो वो अंतरंग तप है। दमन है तू दमन है दबाव एक रीत है जे समझो अपनी इच्छा हो इच्छा ने दबावी तो इन्हें तप कहवा शरीर की जो अपनी इच्छा होने दबावी तो ये बहिरंग तप थो अंदर मन की जो इच्छाओ है इन्हें दबावी तो अंतरंग तप थो इनमें बहिरंग तप से अंतरंग तप उत्कृष्ट है। उपवास आदि तो बहिरंग तप है ज्ञान अभ्यास अंतरंग तप है। सिद्धांत में छह प्रकार के अंतरंग तपों में चौथा स्वाध्याय नामक तप कहा है। अब प्रतिक्रमण है कि स्वाध्याय परम तप से इना समान बीजू तप क्या है थयू नदी थे नहीं हतु नदी एवं आए ना નીચે છેલ્લે પહેલા પ્રતિક્રમણ અંતમાં તો જે છ અંતરંગ તપ છે ને એ ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઓફ ઇમ્પોર્ટન્સ માં છે એમાં સ્વાધ્યાયને ચોથું સ્થાન આપ્યું એના પછી કોણ છે કે વિસર્ગ અને ધ્યાન તો જે આગળનું વાક્ય એમ જ કહે છે ઉત્તે ઉત્કૃષ્ટ વિસર્ગ ઓર ધ્યાન નહીં હૈ સ્વાધ્યાયની ઉત્કૃષ્ટ તપ કયા કે વિસર્ગ અને ધ્યાન ધ્યાન તો કોણ કરે કે મુનિરાજ કરે છે મુનિરાજ નિરંતર પોતાના આત્મામાં લીન આત્માના અનુભવમાં લીન રહેવું એને ધ્યાન કહેવાય હવે આત્મા શું એ જ નથી ખબર એનો અનુભવ કેવી રીતના થાય એ નથી ખબર એ અનુભવનો સ્વાદ કેવો એ નથી ખબર કઈ ખબર નથી અને એના ધ્યાનમાં રહેવું છે તો કેવી રીતના બને એ જે ધ્યાન કરવામાં પણ મહત્વપૂર્ણ છે કે પહેલા જ્ઞાનાભ્યાસનું મહત્વ છે ખ્યાલ આવ્યો કે નહીં જો અહીંયા જઈ શકે इसलिए तप में भी ज्ञानाभ्यास ही प्रधान है। जीवादि के विशेष रूप गुणस्थानों का स्वरूप जानकर ही अरियंत आदि का स्वरूप यथार्थ रीति आदि એટલે અહીંયા શું છે કે અરિયન ભગવાન નું આજે સ્વરૂપ જાણ્યા વગર એની ભક્તિ શું કરતો, પૂજા શું કરતો? એટલે ભક્તિ ને પૂજા ને આપણે આરતી ને બધું કરીએ છીએ તો એમાં પણ મહત્વપૂર્ણ છે કે જ્ઞાનાભ્યાસ નું મહત્વ. જ્ઞાનાભ્યાસ એટલે શું કે સૌથી પહેલા સ્વાધ્યાય આદિ કરીને આ દરેક અંગ નું પહેલા સ્વરૂપ જાણો, એના પછી એના એને કરો તો એનાથી આપણને વ્યવસ્થિત એનો પુણ્ય બંધી થાય છે. એના વગર તો પુણ્ય બંધી થતો પછી આમાં તો એક એક પ્રકાર હજી એક પાનું આપવું છે. દાન ને લીધું અને પછી છેવટે કહે છે કે દાન ને બી જ્ઞાનાભ્યાસ થી પ્રધાન છે. એના પછી અહીંયા જો બીજું લીધું ઉદાસીનતા મે બી જ્ઞાનાભ્યાસ થી પ્રધાન છે. કારણ કે હું તો સંસારના બધા પદાર્થ થી ઉદાસ છું, હું તો મારા સ્વરૂપમાં રહેવા માંગુ છું. અને ઘણા લોકો પાસે મેં સાંભળ્યું છે કે આજે જેટલું તત્વ ગુરુદેવ આપણને સમજાવ્યું ને એ બધું હવે સમજી ગયા, હવે વધારે અભ્યાસ શું કરવાનો? તો હવે શું કરું? હવે તો બધું ઉદાસીન રહીને મારા સ્વરૂપમાં રહું છું. હવે પોતાના સ્વરૂપમાં રહેવા માટે આત્માનું સ્વરૂપ જો જાણી લીધું હોય તો સમ્યક દર્શન થઈ જાય. અને સમ્યક દર્શન થઈ જાય હવે જે પોતાના સ્વરૂપમાં રહે છે તો મુનિ દીક્ષા લઈ લે કે એને એમાં જ રહેવું છે, એને બહાર આવવું જ નથી, તો મુનિ દીક્ષા લઈ લે. ખ્યાલ આવે કે નહીં? પણ જીવને કરવું શું છે કે એ પોતાના સ્વરૂપમાં તો રહેવું નથી, પુરુષાર્થ કરવો નથી. અને જેવું આપણું પ્રમાદી જીવન ચાલી રહ્યું છે એ પ્રમાદના જીવનમાં હવે હું સેટિસ્ફાઈડ છું, એટલે કે હવે હું બધી વસ્તુથી ઉદાસ છું, આનો આવવા જોઉં છું. એટલે એમને કીધું ઉદાસીનતામાં પણ જ્ઞાનાભ્યાસ જ પ્રધાન છે. હવે જો છેલ્લું સેન્ટર છે એક તો આગળ જાણે લીધે પેજ નંબર 90 ઉપર પહેલા ઈ પેરેગ્રાફ અહીંયાથી પુનશ્ચ યહાં કોઈ કર્મ કરે એનાથી ઉપરનો પેરેગ્રાફ જુઓ. ઇસ પ્રકાર અન્ય ભી શુભ કાર્યો મે જ્ઞાનાભ્યાસ થી પ્રધાન જાણના. દેખો મહામુનિઓ કે ભી ધ્યાન અધ્યયન એ દો હી મુખ્ય કાર્ય હોતે હૈ. મુનિઓના કાર્ય શું હોય? એક તો ધ્યાનમાં રહેવું, અને ધ્યાનમાં ન રહી શકે તો શું કરે? સાતમા અવસ્થામાં રહે અને એમાં જો ન રહી શકે, આવી ગયા બહાર, પોતાના આત્મામાં ન બીજ રહી શકે તો અધ્યયન કરે. અધ્યયન એટલે સ્વાધ્યાય, જ્ઞાન અભ્યાસ કરે. એટલે શાસ્ત્ર અધ્યયન છે જીવ કર્મ કા સ્વરૂપ જાણકર સ્વરૂપ કા ધ્યાન કરના. બધી જ વસ્તુથી આપણને તમે આ આમાં કે મોક્ષમાં પ્રકાશકમાં કે બીજા અન્ય શાસ્ત્રોમાં વાંચો તો બધી જ જગ્યાએથી આપણને ક્યાં લઈ આવે છે કે આપણે કરવા યોગ્ય શું છે? આપણી ભૂમિકામાં કે એકમાત્ર સ્વાધ્યાયને તત્વો વિચાર આપણે કરવા યોગ્ય આ રીતે. ખ્યાલ આવ્યો? એનાથી એ સ્વાધ્યાયને તત્વો વિચાર કરવાથી બાકીની બધી વસ્તુ ઓટોમેટિકલી થાય છે. આપણને ઓટોમેટિકલી વિચાર આવશે કે આજે ઉપવાસ કરવો જોઈએ, અને જે ઉપવાસ બી કરશે ઓટોમેટિકલી બીજા દાન આદિ વિકલ્પ પણ આવે છે અને થઈ જાય છે. જે પદાર્થ મારો છે જ નહીં, પૂતગલ દ્રવ્ય, પૈસા, ધન આદિ, આ કપડા આદિ પૂતગલ છે. હવે હું એને કરું, હું એને આપું, હું એમાં જ જોડાઉં, એવી બુદ્ધિથી જો દાનમાં જોડાશે તો એ પર પદાર્થમાં ડૂબેલો છે ને, તે મિત્યાત્વમાં જ રહેલો જીવ છે. પણ જે સ્વાધ્યાય તત્વ વિચારમાં જ જોડાયેલો છે એને હવે પર પદાર્થ આદિને એમાં રસ જ રહેતો નથી. હમણાં આવ્યું ને ગુરુદેવજીના પ્રવચનમાં કે શ્રીમદજી એ વખતનો વૈરાગ્ય એ શું રાયમલભાઈ એમણે જોયો છે અને એ કહી કે ભાઈ એના જેવો કોઈનો નથી. શ્રીમદજીનું જોયું તમે કે ભાઈ આ મોતી આપીને કોઈ રાખી જાય તો ઠીક રાખી જાઓ, કોઈ લઈ જાય તો ઠીક લઈ જાઓ. એ જાતનો વૈરાગી જીવ જયારે થાય તો ખરેખર એના તપ વ્રત આદિ બધા સાર્થક છે. અને એના સિવાય તો બધું ખાલી એમ સમજો બધું નાટક ચાલી રહ્યું છે બહાર. હા, બધું બહાર તપ બાળ વ્રત કે છે ને કુંકુમ રાજા, આ બધું નાટક ચાલી રહ્યું છે. બધા પોતપોતાના કિરદાર ભજવી રહ્યા છે. હવે કોઈનો કિરદાર એવો હોય કે કોઈ જોલી હોય, હસે ખુશી હા મસ્ત રહે, એટલે એ બહારમાં એવો કિરદાર પ્રસ્તુત કરવાની કોશિશ કરે. કોઈનો કિરદાર શું હોય કે ઉદાસીન રહે, શાંત રહે, તો એવો કિરદાર ભજવવાની કોશિશ કરે છે. પણ ખરેખર જોવા જઈએ તો આ દરેક જીવ આ બધા કિરદારોથી સ્વતંત્ર અને જુદી જે સત્તા છે એનો તો વિચાર આપણે કરતા જ નથી. આપણને શું લાગે છે ના, અત્યારના વર્તમાનમાં હું આવો સ્વાધ્યાય કરું છું, હું આવી રીતે ઉદાસીન રહું છું, એટલે હું ધર્મ કરું છું ભાઈ, હું સેટિસ્ફાઈડ છું. ચાલો આ સેટિસ્ફાઈડ થઈ જાય ને એટલે ખતમ આપણી આરાધના પૂરી. જે નિરંતર પુરુષાર્થ પોતાના આત્મા તરફનો કર્યા જ કરે, નિરંતર સ્વાધ્યાય તત્વચિંતન મનન કર્યા જ કરે, એને હંમેશા એવું લાગે ત્યારે હજી તો જ્ઞાની પરમાત્મા જ્ઞાની ગુરુ આદિ એવું કેટલા આગળ છે, આપણને કેટલું સમજાયું છે, એનાથી ગણધર પરમાત્મા કેટલા આગળ છે, કેવળ જ્ઞાની પરમાત્મા કેટલા આગળ છે, અને હું તો કેટલો પામર છું. જેને એવું લાગે તો એ આગળનો પુરુષાર્થ કર્યા જ કરે તો એની સાધના કન્ટિન્યુઅસ, નહીં તો એ ધરાઈ ગયા. આપણે કહે ને ગુરુદેવ ગુજરાતી ભાષામાં કહે ભાઈ ધરાઈ ગયા, ધર્મ કરીને ધરાઈ જઈએ. એક એક કલાક પ્રવચન આદિ સાંભળ્યું, સવારના એક દર્શન આદિ કર્યા, આપણે પૂજા આદિ કરી, એટલે શું થાય કે ભાઈ હા આજે તો ધર્મ કર્યો, ધરાઈ ગયા. અને જે ધરાઈ ગયા તો પછી આખા દિવસમાં હવે કાંઈ થાય નહીં. ચાલ આવે ચાલો આપણે ચાલતો વિષય જે આત્માનું શાસન છે. ફરીથી વાત કોઈ ક્યાંથી નીકળી, અત્યારે હવે તપની મહિમા એ ચાલી રહી છે, અને આજની ગાથા છે કે તપ કરને જ્ઞાન કી મહિમા. જો 106 ગાથા કાઢીએ, સોરી 116 ટાઈટલ જો, તપ કરને જ્ઞાન કી મહિમા, એનું જો ઉપરનું મથાળું વાંચીએ છે. પરમ વૈરાગ્યયુક્ત જીવ અપવિત્ર ઔર દુઃખદાયક શરીર કો પાલ કર ઉસકે સંગ રહેને કર ભી किस प्रकार तप करते हैं, यह बात आगामी दो छंद में कहते हैं. जो तू कहते कि मुनिराज की बात लीजिए, अथवा जो परम वैराजी जीव हो के अपवित्र से दुखदायक शरीर से आ संसार आदि निरंतर कष्टदायक से राग द्वेष में अपने खेचे थे बधु खबर है, तो पण आ शरीर पोताना तपनी साधना में પોતાના તપની સાધના કરતી વખતે એ શરીર તો પણ સહાયક છે, કેમ કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ ભૂમિકામાં છે, નહીં તો પછી બીજી ભૂમિકામાં વયા જશે. તો ત્યાં સુધી એ શરીર સહાયક છે એમ સમજીને એને તો પણ યથા યોગ્ય એનું જે પણ સારવાર આદિ કરવાની હોય એ કરીને પણ એ તત્વ અભ્યાસ આદિમાં ધ્યાન આદિમાં રહે છે. એટલે જ્ઞાન અને જ્ઞાન નો બેલેન્સ એ આ ગાથામાં આપણને સમજાવે છે. જો ગાથા વાંચી આપણે, જો વૈરાગ્ય રૂઢ હુવે અરુ સંત કા પાલન કરતે મહિમા યહી જ્ઞાન જીવે ચિર કાલ તપસ્યા કરતે. જે ચોથા કાળમાં લોકોના આયુષ્ય લાખો કરોડો વર્ષોના હતા, અને એમાં પણ આપણે જોઈએ જેવી રીતના આદિનાથ ભગવાન આદિનાથ મુનિરાજ કેટલા વર્ષ સુધી તપશ્ચર્યા કરી, 1000 વર્ષ સુધી એમણે તપશ્ચર્યા કરી. બીજા અનેક મુનિરાજોનું આપણે સાંભળીએ છીએ, મહાવીર ભગવાન તો હમણાં થયા ને, એમણે કેટલા વર્ષ સુધી તપશ્ચર્યા કરી, 12 વર્ષ સુધી મુનિ દીક્ષામાં 12 વર્ષ સુધી એમણે તપશ્ચર્યા કરી. હવે 12 વર્ષ સુધી કોઈ દીક્ષા લઈને નિરંતર ઉપવાસ આદિમાં રહ્યા કરે તો શરીર ટકી રહે, આ શરીર ટકી રહે ન ટકે એસ, કેમ કે જો નિરંતર ઉપવાસમાં જ રહ્યા કરે તો 12 વર્ષ થોડી રહે. હવે ખાવું કઈ મુનિરાજને એમને એ વિકલ્પ આવવો યોગ્ય છે? મુનિરાજ તો નિરંતર આત્મામાં લીન રહેવાની કોશિશ કરે છે, પણ તો પણ ત્યાં એમને એટલો વિવેક છે કે આ શરીરને જો ટકાવવું હશે, મારી આત્મ સાધના પૂરી કરવી હશે, તો આટલો તો ભોજન આદિ શરીરને આપવું પડશે. પણ એમાં રાગનો પાછળ જોડાતા નથી, એટલે કેવું બેલેન્સ છે. જો એવી અટપટી પાછી ઓલી પ્રતિજ્ઞા કે નિયમો લે કે જાણે એઝ ઇટ કે ભાઈ પૂરી થાય તો ઠીક, ન પૂરી થાય તો ઠીક, અને એમ કરીને પાછા એક વિકલ્પ કરો તો એ પૂર્તિ કરવા જાય છે, વળી પાછા એકો આવી જાય જંગલમાં પોતાનું ધ્યાન આદિ કરવા માટે. એવી મુનિરાજની ઉત્કૃષ્ટ ભૂમિકા હોય છે. જો આપણે એનો અર્થ વાંચીએ, બહુ સરસ આમાં એમણે ભાવાર્થ અને અર્થ લખે છે. આ આત્માનું શાસનના ટીકાકાર કોણ છે? એ પણ પંડિત ચોદરમલજી છે. આપણે અહીંયા ગોમટકાર વાંચ્યું ને, એ પણ પંડિત ચોદરમલજી છે. હવે કેટલું સરસ જો આમાં ભાવાર્થમાં મૂકે છે આપણે વાંચશું, तो तुमने ख्याल आते जो कला अर्थ जिन्हें उत्कृष्ट वैराग्य होता है ऐसे जीव, जिन्हें उत्कृष्ट वैराग्य होता है ऐसे जीव, ये कया जीव के महामुनि राजा जो उत्कृष्ट वैराग्य माने सेवा, शरीर को पालते हुए भी चिरकाल तक तप करते हैं, चिरकाल तक तप करते हैं, इसे हम ज्ञान का ही प्रभुत्व जानते हैं। ज्ञान का प्रभुत्व अहिया पोताना आत्मा ने जाने दे, ये सम्यक ज्ञान की बात नहीं, अहिया ज्ञान एटले ज्ञान नो विवेक, कि एमें एक बाजु तप पण करवुं छे, पण एक बाजु आ आ शरीर आपके पर टाइम वेस्ट करवो ये पण योग्य नहीं। जेवी रीतना तमे अमुक स्टोरी सांभळी हशे ने, एक मुनिराज हता, एमने आखा शरीर में कोढ थई गयो, एक कोढ थई गयो तो एमने थूक में जेवी ताकत हती, आ बीजा पण मुनिराज हता, सनत कुमार मुनिराज ने सिद्ध चक्र विधान थयुं ने पछी एमां एमने कोढ दूर थयो। યોગ્ય જ નથી, હવે એવું થયું યોગાનુયોગ કે એક રાજી ક્ષેત્ર ના રાજા હતા, તો રાજા ના બે મંત્રી હતા, એક જૈન હતા અને એક અન્ય હતા વાદીરાજ મુનિ, તો એ વાદીરાજ મુનિ ના કાળ મારી રીતના બે મંત્રીઓ હતા। હવે આ જૈન મંત્રી ત્યાં કહીને આવ્યા કે અમારા મુનિરાજ તો એકદમ સુંદર દેખાય, એની કાયા તો આવી હોય તેવી આવી, હવે મુનિરાજ ની કાયા એવી હોય એવું કઈ કમ્પલસરી નથી, પણ આ તો એમને ત્યાં જૈન ધર્મ નો પ્રભાવ બતાવો હતો એટલે કહીને આવ્યા। હવે અહીંયા આવીને જોયું તો વાદીરાજ મુનિરાજ તો કોણ થઈ ગયો, એટલે હવે એમને થયું આનાથી તો જૈન ધર્મ ની ખૂબ અપ્રભાવના થશે। તો ત્યારે વાદીરાજ મુનિરાજ એમને કહ્યું કે ભાઈ આ તો તમે ખોટું વાત કરી, કેમ કે જૈન મુનિ ની આવી શરીર ની યોગ્યતા હોવી એવું કઈ કમ્પલસરી નથી, પણ એની કહેવાનું પર્પઝ શું છે કે એમને પછી એ પોતાના થૂક થી કોળ દૂર કરી નાખ્યો, ભલે આટલો અમેરિકા રાખ્યો, એના ધર્મ ઉપદેશ આદિ એમણે આપ્યો કે ભાઈ આ શરીર ની ભાગ્ય અવસ્થા છે એ કઈ આત્મા નથી, એ તો એનું પરિણામ જ અલગ અલગ રીતે ચાલ્યા જ કરે છે। કહેવાનો મતલબ શું છે કે મુનિરાજો પાસે આવી વૃદ્ધિ હોય છે કે પોતાના શરીરને આમ જ ઠીક કરી શકે, પણ ત્યાં પોતાનું જ્ઞાન આદિનો ઉપયોગ કરતા નથી। તો અહીંયા જે કહ્યું ને કે જ્ઞાન નું પ્રભુત્વ છે કે શરીરને ટકાવી રાખે છે, એનો શું મતલબ કે જે યોગ્ય વસ્તુ છે, જે આહાર આદિ જે શરીરને ટકાવી રાખવા માટે કે શરીર પડી ન જાય એના માટે એટલો એ પોતાનો ઉપયોગ ત્યાં લગાવે છે, ત્યાં વિવેક પૂર્વક એ તપ કરે છે, ખેંચી તાણીને તપ કરતા નથી। આપણે જોઈએ ને આપણે ઘણા લોકો નિર્ણય કરે કે ભાઈ મારે 10 ઉપવાસ કરવા છે, હવે પર્યુષણમાં 10 ઉપવાસ કરવા છે, હવે 10 ઉપવાસ માટે ખેંચી કાઢે, પણ પછી થાય શું કે થઈ નથી રહ્યા, પરિણામો બગડી રહ્યા છે, ઉપયોગ લાગતો નથી એટલે ઉપયોગથી સ્વાધ્યાયી કરી શકતા નથી, તો હવે કરે શું, ટાઈમ પાસ કેવી રીતના કરે, શરીરમાં શક્તિ નથી અને 10 ઉપવાસ તો કરવા જ છે, તો શું કરે, ટીવી જુએ ને એમાં ટાઈમ નાખે, સુઈ જાય, સુઈને પોતાના જ્ઞાન નો ક્ષયોક્ષમ એકદમ હીન કરી નાખવા માટે તૈયાર છે। જનરલી એને ઈચ્છા શું હોય કે ભાઈ જેટલું જ્ઞાન ઓછું થઈ જાય ને એટલું સારું, ભૂખ જણાય જ નહીં તો ટેન્શન નહીં। હવે જ્ઞાન નો ક્ષયોક્ષમ ઓછો કોને હોય ખબર, આ નિરોધ ના જીવો ને ઓછો હોય, જે એવી ઈચ્છા કરે ને કે ભાઈ મારો જ્ઞાન નો ક્ષયોક્ષમ ઓછો થઈ જાય કે ભાઈ મને આ ભૂખ ત્રસ તરસ આદિ જણાય જ નહીં, તો એને કર્મ પણ એવા બંધાય, એને પુણ્ય નું ફળ ન જ બંધાય કે આ ઉપવાસ કરે છે। એટલે આ શું થાય છે, આ જ્ઞાન નો ઉપયોગ બરાબર કરતા નથી, ખેંચી તાણીને તપ કરવા માંગે છે, તો પછી આવી રીતના એમને પુણ્ય બંધ થવાની બદલે એમાં બી પાપ બંધ થાય છે। હા એ જ કે છે ને, વ્યવહાર તપ કરવા, પણ એમાં પણ વિવેક પૂર્વક કરવા જોઈએ કે જેટલું શરીર આદિ ની શક્તિ હોય, જે પ્રમાણે શરીર આદિ ટકી રહે, જેની જેવી યોગ્યતા હોય એ જાતના એને તપ કરવા જોઈએ. પણ તપ કરવાનું મુખ્ય પ્રયોજન શું છે? ત્યાં તપ કરવાનું મુખ્ય પ્રયોજન એ છે કે પોતાનો ઉપયોગ, પોતાનો સમય એ તત્વ વ્યાસ આત્માના વિચાર ચિંતન અનુભવમાં લગાવે. ત્યાં જો ન લગાવી શકે, અન્યત્ર લગાવતા હોય પાપ ભાવમાં, તો આપણું પર્પઝ જ ડિફીટ થઈ જશે. ખ્યાલ આવે ને? જો આપણે ભાવાર્થ વાંચીએ, ભાવાર્થ બહુ સરસ છે આમાં. જો જિસકે પ્રતિ ઉદાસીનતા હોતી હૈ ઉસકા પાલન કરના વિરુદ્ધ હૈ, અર્થાત સંભવ નહીં. આપણને આ કોન્ફ્લિક્ટ થાય ને કે એક તમે કહો છો કે શરીર થી ઉદાસીન છે, અને પછી એનું જ પાછું ધ્યાન રાખવું કે કેવી રીતના બને, એ તો દેવ એકબીજા થી ઊંધું લાગે છે. જો પરંતુ સમજદાર લોગ ઉસકે પાલન કરને મેં અપને પ્રયોજન કી પૂર્તિ જાણકર જૈસે અપના પ્રયોજન સધે વૈસે ઉસકા પાલન કરતે હૈ. આ શરીરનું પાલન કેવી રીતના કરવું જોઈએ કે ભાઈ મારું મુખ્ય પ્રયોજન તો મારા આત્માનું કલ્યાણ છે. એ આત્માનું કલ્યાણ કરવા માટે આ શરીરને જેમ પણ સારું રાખી શકાય એટલા પૂરતું જ રાખવું જોઈએ. એની જ પાછળ બધા જ વિકલ્પ એમાં ઘૂસી ગયા, બધા વિકલ્પ એમાં જોયા જાય કે આ શરીરને આમ કરું, તેમ કરું, સુંદર દેખાવ, આમ સ્વસ્થ રાખો, એના માટે આ યોગા, આ કસરત, આ નેચરોપેથી, આવું ડાયટ ને આ બધું આખો દિવસ જો એમાં જ વયો જાય, તો આખું જ્ઞાન શરીરની પાછળ જ જોયું, તો આત્માનું કલ્યાણ ક્યારે થશે? ખ્યાલ આવે છે? બેર મિનિમમ શરીરને ધ્યાન રાખવા પૂરતો, જ્ઞાનનો ઉપયોગ ત્યાં લગાવવા પૂરતો લગાવવો જોઈએ. એના સિવાય આખો જ્ઞાનનો ઉપયોગ આ શાસ્ત્ર સ્વાધ્યાય ચિંતન મનનમાં લગાવવો જોઈએ. જો શું કહે છે? જૈસા અપના પ્રયોજન સજે વૈસા ઉસકા પાલન કરતે હૈ, અનુરાગ સે ઉસકા અધિક પોષણ નહીં કરતે. અનુરાગ એટલે કે એના મોહથી, શરીરના મોહથી એનું અધિક પોષણ નથી કરતા. મહામુનિ યદ્યપિ શરીર સે ઉદાસ હુએ હૈ, જો મુનિરાજ કહેવા છે સંસાર શરીર અને ભોગ આ ત્રણ વસ્તુથી ઉદાસ થયેલા, તથાપિ વે યહ ભી જાણતે હૈ કે શરીર કે રહેને પર ભી તપ હો સકતા હૈ. જો ધ્યાન આપજો, મુનિરાજ છે, ઇવન આપણા તીર્થંકર મુનિરાજ જે 24 તીર્થંકર ભગવાન હતા, દીક્ષા લીધા પછી એમણે કાં તો 2 ઉપવાસ કે 3 ઉપવાસ કે એવા નિયમ લે, એક સાથે 6 મહિનાના ઉપવાસના નિયમ નથી લેતા. હવે આદિનાથ ભગવાને તો નિયમ લીધો ને, એક સાથે આદિનાથ મુનિરાજ કે દીક્ષા લીધી એક સાથે 6 મહિનાના ઉપવાસનો નિયમ લીધો. ત્યારના શરીર પણ જુદી જાતના હતા, ચોથા કાળના શરૂઆતના. હવે મહાવીર ભગવાનના જીવે કેટલા દીક્ષા ઉપવાસના નિયમ લીધો દીક્ષા પછી? હવે મહાવીર મુનિરાજે દીક્ષા લીધી અને કેટલા ઉપવાસનો નિયમ લીધો? 2 દિવસનો. તો એ મહાવીર મુનિરાજ ઓછા છે અને બીજા મુનિરાજ વધારે છે, એવું છે? અચ્છા, મહાવીર મુનિરાજ ને જવા દો, પહેલાના તમે જુઓ અજિતનાથ ભગવાન, શંભોનાથ ભગવાન આવે, તો પણ 2 દિવસ 3 દિવસ આદિના નિયમ લીધા. તો આદિનાથ મુનિરાજે 6 મહિનાનો નિયમ લીધો, એ વધારે સ્ટ્રોંગ, અને જેને 2 દિવસનો ઉપવાસના નિયમ લીધા એ ઓછું, એવું હોય? અરે એવું નથી. આ ખાલી ઉપવાસ કરવાથી ધર્મ થતો નથી, પણ ત્યાં મુખ્ય પ્રયોજન શું હતું કે આ જે મેં હવે દીક્ષા લીધી છે, તો જેટલો પણ પોતાનો ઉપયોગ એ આત્મામાં ઠરે એટલો ઉપવાસનો નિયમ લે છે. બોલો, સામે ભરત ચક્રવર્તી એકે ઉપવાસનો નિયમ લીધો નહીં. દીક્ષા લીધા પછી ભરત ચક્રવર્તી મુનિરાજે એકે ઉપવાસનો નિયમ લીધો નહીં, અને અંતર મુહૂર્ત જ પોતાના ધ્યાન આત્મામાં સ્થિર થઈ ગયા અને બહુ કેવળ જ્ઞાન પામી ગયા. ત્યાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં તો બહુ ડિટેલમાં લખ્યું છે કે જે જીવ વ્રત કરે છે, તપ કરે છે, ઉપવાસ આદિ કરે છે, પણ સ્વાધ્યાય તત્વ ચિંતન આદિ નથી કરતો, તો સમ્યક દર્શનનો અધિકારી નથી. અને જે તત્વ ચિંતન મનન આદિ કરે છે અને વ્રત ઉપવાસ આદિ કાંઈ નથી પણ કરતો, તો પણ એ સમ્યક દર્શનનો અધિકારી છે. હવે એનો મતલબ એમ બી નહીં કે આપણે નહીં કરવાનું. જેની જેવી શક્તિ છે એને એટલા તો સંયમિત જીવન હોવું જ જોઈએ. ખ્યાલ આવે છે ને? હવે જો લોકોની એવી શક્તિ હોય કે એક સાથે કન્ટિન્યુઅસ એકાસના કર્યા કરે, કન્ટિન્યુઅસ ઉપવાસ આદિ કરે અને એમને કઈ ફરક પડે નહીં એમ શરીરમાં એવી યોગ્યતા છે તો એવા એમણે કરવા જોઈએ. હવે જેની શરીરની એવી યોગ્યતા ન હોય તો તમે ઉપવાસ આદિ નહીં કરો, તમે એકાસના કરો, પણ પોતાની યોગ્યતા અનુસાર તપ સંયમ આદિ તો હોવા જ જોઈએ. જે 10 લક્ષણ ધર્મ છે ને એમાં પણ તમે જુઓ તો એ સંયમ અને તપને એ સ્થાન આપ્યા છે કે નહીં જુદા. આપણે જે મુનિરાજના 6 આવશ્યક છે એમાં કયા કે 6 આવશ્યક? તો એમાં પણ જે વંદન સ્તુતિ આદિ તો કરે છે પણ સાથે એમને તપ સંયમ આદિ પણ એમને છે કે મુનિરાજના. તો એ દરેક જગ્યાએ એ જે તમે આત્માની આપણે આરાધના કરીએ છીએ એનાથી અબવ એન્ડ બિયોન્ડ ત્યાં તપ અને સંયમ આદિને ઇન્ક્લુડ કરેલા છે. તો આપણે દરેકના જીવનમાં એટલું તો હોવું જોઈએ. અને મુનિરાજ કેવી રીતના કરે છે એનું વર્ણન આપણે અહીંયા વાંચી રહ્યા છે કે પોતે કરે છે પણ સાથે જ્ઞાનના વિવેકપૂર્વક શરીરને પણ એ મેન્ટેન કરે છે. જો શું કે છે લગભગ વચ્ચે 5-6 લાઈન. તથાપિ વે યહ ભી જાનતે હૈ કે શરીર કે રહેને પર હી એક તપ હો સકતા હૈ, ઇસલિયે વે આહાર આદિ દેકર અપને પ્રયોજન કી સિદ્ધિ કે લિયે ઉસકા પાલન કરતે હૈ. આહાર આદિ દેકર કે લિયે, લેકર ના કે લિયે, એ શરીર મે આહાર આદિ દઈ ને પોતાના આત્માના પ્રયોજન ની સિદ્ધિ કરે છે. હા, એટલે જાણે મેં કોઈને આહાર આપ્યો એવી રીતના આ શરીરને આહાર આપ્યો એમ, મે લીધો એમ નહીં, હું જીવ છું આ શરીરને આહાર આપ્યો. જો અનુરાગ કરકે બહુ પોષણ નહીં કરશે. હવે આ બહુ ક્રિટિકલ સ્ટેટમેન્ટ છે કેમ કે આ જે વિવેક છે બેલેન્સ એ દરેકનું પોતપોતાની એમ કહે કે યોગ્યતા પૂર્વક એને કરવું પડે, પણ ક્યાં એક્સેસિવ શરીર ઉપર ફોકસ થઈ જાય છે એ કોણ નક્કી કરે? એ તો આપણે જ નક્કી કરવું પડે. ખ્યાલ આવે છે કે પોતે વધારે એના પોષણમાં જૂટી ગયા કે ખાલી મેન્ટેન કરવા પૂરતું રાખ્યું છે એ આપણે ધ્યાન રાખવું પડે. જો ઇસ પ્રકાર શરીર કો રખ કર બહુ કાળ તક તપ કરતે કરને મે જ્ઞાન કી હી મહિમા હૈ. જો અબ ખરેખર તો બહુ કાળ સુધી તપ કરવાનું પ્રયોજન જ નથી. પ્રયોજન શું છે? કે ત્યાં પોતાના આત્મામાં એવા લીન થઈ જાય કે કેવળ જ્ઞાન આદિ પામીને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. વધારે કાળ સુધી તપ કરવાની જરૂરત જ શું છે? ખ્યાલ આવે છે? પણ હવે જે આત્માના અનુભવમાં નિરંતર ન રહી શકે એવા મુનિરાજ તો લાંબો સમય સુધી એ આરાધના કર્યા કરી શકે એના માટે એ આવી રીતના વિવેકપૂર્વક એ શરીરનું પણ મેન્ટેનન્સ કરે છે પણ સાથે તપમાં પણ જોડાયેલા રહે છે. જો નેક્સ્ટ સેન્ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો શું કહે છે? યદી જ્ઞાન ન હો તો યહ જીવ અતિ ઉગ્રતા સે શરીર કા નાશ કરકે દેવ પર્યાય પ્રાપ્ત કરતા હૈ. સમજો વિવેક ન કરે અને અતિ ઉગ્ર તપ કરે, પોતાની શક્તિથી વધારે તપ કરે તો શું થાય? શરીર ક્ષીણ થઈ જાય. અને સમજો એવી પરિસ્થિતિ બને કે મૃત્યુ થી થઈ જાય તો શું થાય? કે એ પુણ્યના ફળમાંથી દેવ પર્યાય મળશે. હવે જેવી સાધના સંયમ અહીંયા મનુષ્ય પર્યાયમાં કરી શકતા હતા દેવમાં તો એવી થવાની નથી, ત્યાં તો ઉલટું એ પ્રમાદમાં રહી ગયા. તો વધારે એક્સેસિવ તપ કરીને પ્રમાદની ભૂમિકા તમે મેળવી. ખ્યાલ આવે ને? અને જે વસ્તુ તમે અહીંયા વધારે તપ કરી શકતા હતા એ ન કર્યું તો ઉલટા નુકસાનનો ધંધો થયો ને. જો એ અહીંયા કહે છે યદી જ્ઞાન ન હો તો યહ જીવ અતિ ઉગ્રતા સે શરીર કા નાશ કરકે દેવ પર્યાય પ્રાપ્ત કરતા હૈ ઓર વહાં સંયમ કા અભાવ હો જાતા હૈ. અત જ્ઞાની એસા નહીં કરતે. જે જ્ઞાની જીવ છે એ શું કરે છે? જો મનુષ્ય પર્યાય છે ને સંયમની સાધના માટે સૌથી ઉત્કૃષ્ટ પર્યાય છે. બાકી જેટલી પણ પર્યાય છે સિરિયન ચાલી તો આને ખાવાનું આદિ મળતું નથી, પણ નિરંતર એની ઈચ્છામાં રહ્યા કરે છે. દેવ આદિ ને એટલા બધા સંયોગો ભોગ આદિ છે કે એમને એ ત્યાંથી ત્યાં સંયમ કે તપ કરવાનો કઈ અવકાશ જ નથી. મનુષ્ય પર્યાય જે કેવી છે કે જ્યાં અહીંયા સંયમ તપ આદિ કરી શકે છે, તો એટલે મનુષ્ય પર્યાય ને જાળવવી પણ ઇમ્પોર્ટન્ટ છે. તો જો આપણે ત્યાંના આ વ્યવહારનું શાસ્ત્ર ખ્યાલ આવે ને, હવે જો બધી જાતના શાસ્ત્ર નો અભ્યાસ આપણે જિનાગમમાં છે, આપણે નેક્સ્ટ હવે તત્વા સૂત્ર જોશું તો ત્યાં એટલું જ્ઞાન ને ડેટા આવશે કે એનાથી પણ આપણું મગજ એક બાજુમાં ખ્યાલ આવે ને એક તરફ ખેંચાય. સમય સારાથી વાંચીએ તો એમાં આત્માનો અનુભવ એક તરફ ખેંચાય. આ આખું વ્યવહારનું શાસ્ત્ર છે કે આપણે આ મનુષ્ય ભૂમિકામાં કેવી રીતના રહેવું. બીજા કિલ્લાકો ચાલી છે એમાં તો તમે જુઓ તો રસોડામાં કેવી રીતના રોટલી બનાવવાની, કેવી રીતના ઘઉં દળવાના, આજે એ પણ બધું આવે. તો એ એક તરફનું છે, ખ્યાલ આવે છે ને. તો આપણું જિનાગમ બધું બહુ ગાઈડલાઈન્સ છે. અત્યારના જે અપેક્ષાથી સ્વાધ્યાય થઈ રહ્યો છે એ અપેક્ષામાં ભૂલવી જોઈએ. અહીંયા કહે છે શરીરનું ધ્યાન રાખવું, કોઈ બહાર જઈને કહે છે ભાઈ શાસ્ત્રમાં જ આવ્યું છે શરીરનું ધ્યાન રાખવું, તો હું એ જ રાખું છું. ખ્યાલ આવે ને. આત્માનું જે અહીંયા સ્વાધ્યાય આવી કહેતા હતા એ તો ગ્રહણ ના કર્યું, શરીરનું ધ્યાન રાખવું એમ કીધું, એ ગ્રહણ કર્યું, એમાં જ જોડાઈ જાય. ખ્યાલ આવે છે ને. તો બીજું બધી રીતે બધી ભૂમિકાને સમજીને યથા યોગ્ય નિર્ણય લેવો. અહીંયા મુખ્ય પ્રયોજન શું કીધું કે શરીરનું મિનિમલ ધ્યાન રાખવું. એ મિનિમલ શબ્દ ડિલીટ કરી નાખે તો કેટલો પ્રોબ્લેમ થાય. શરીરનું મિનિમલ ધ્યાન રાખવું કે જેનાથી આ ભાવ ટકી રહે અને પછી એમાં લાંબા સમય સુધી તપ અને આત્માની સાધના કરી શકે. જો નેક્સ્ટ ગાથા આપણે લઈએ છીએ, એ શરીર કે સાથ આધે ક્ષણ બી રહેના સહ્ય નહીં. આજે પાછું ઊંધું કરે છે, પાછું ઊંધું હમણાં કેટલું શરીરનું ધ્યાન રાખવું ને હવે કહે છે મુનિરાજને એક આ શરીર સાથે અડધો ક્ષણ પણ રહેવું સહ્ય નથી. જો એની ગાથા વાંચે, કોણ વિવેકી રહ શકતા આજે ક્ષણ બી ઇસ તન કે સાથ, અગર રોકને વાલા જ્ઞાન પકડ લેતા નહીં ઉસકા હાથ. યદિ જ્ઞાન હાથ પકડ કર રોકને વાલા ન હો તો કોણ મુનિ આજે ક્ષણ કે લીએ ભી શરીર કે સાથ રહેના સહન કરેંગે, અર્થાત કોઈ ભી સહન નહીં કરેંગે. જો મુનિરાજના વશમાં હોય અને આ શરીરને ન રાખવું પડે પોતાની સાધના માટે તો તત્કાળ છોડીને વયા ગયા. જેવી રીતના મુનિ દીક્ષા લીધી તો કપડા ધન મકાન આ બધું છોડીને વયા ગયા છે ને, તો એમને કઈ શરીર સાથે મોહ છે એટલે લઈને જાય છે કે મોહ નથી પણ એ કમ્પલ્શન છે. એ આત્મા અને શરીર એક સાથે રહેલા છે અને એવો જ નિયમિત નૈમિત સંબંધ છે કે જ્યાં સુધી આ જીવે આ મનુષ્ય ગતિમાં રહેવું છે સાધના કરવા તો શરીર સાથે રાખવું જ પડે છે, માટે એ છે. પણ બાકી તો જો એમના હાથમાં હોત તો એક સેકન્ડમાં છોડીને ગયા જાય. તો અહીંયા જ્ઞાન એને રાખી મૂકે હાથ પકડતા, એટલે એનો શું મતલબ કે ભાઈ મુનિરાજે વિવેકપૂર્વક ત્યાં એ વિચાર કરે છે કે શરીરને સાચવવું જ પડશે. કોના માટે? આત્માની સાધના માટે એને સાચવવું પડશે, એટલે એના માટે એને રાખી મૂક્યું છે. જો ભાવા જૈસે કિસી કી કિસી અન્ય વ્યક્તિ કે સાથ મિત્રતાથી, પરંતુ બાદ મેં ઉસે ઉસ મિત્ર કી દુષ્ટતા કા જ્ઞાન હુઆ, તબ ઉસે તબ વહ ઉસે લડકર તત્કાળ ઉસકા સાથ છોડના ચાહતા હૈ. ઉસ સમયે કોઈ સમજદાર વ્યક્તિ ઉસકા હાથ પકડકર ઉસે સમજાતા હૈ કે એસે ઝઘડા કરને સે તો યહ ભવિષ્ય મેં નુકસાન પહોંચાડેગા. કોઈ હોય ને કે ભાઈ પહેલા ફ્રેન્ડ હતા પછી દુશ્મની થઈ ગઈ, હવે દુશ્મની તું કાઢ ને એ તો એ સામે થી કાઢ છે. એટલે કુછ દિન ઇસે સાથ રખકર ઇસે કમજોર કરકે ઇસકા સત્યાનાશ કરના ચાહીએ. આ તો જે મૂવીમાં આપણે જોઈએ ને જે વિલન હોય કેવું વિચાર કરે કે ભાઈ હું આને ધીરે ધીરે હું એને ખોખલો કરી નાખીશ પછી હું એને નાશ કરીશ. અહીંયા એવી રીતના જો અહીંયા કમ્પેરિઝન કોની સમજાય છે કે મુનિરાજ શરીરનો શું વિચાર કરે છે. જો નેક્સ્ટ કરી લેજો. ઇસી પ્રકાર ઇસ આત્મા કો શરીર સે અનુરાગ થા, પહેલા તો ફ્રેન્ડશીપ હતી શરીર સાથે, પરંતુ જબ ઉસને ઇસે દુઃખ કા કારણ જાના तब वह उग्र आचरण करके इसका नाश करना चाहता है। खबर पड़ी गई शरीर तो उल्टू मारा मटे नुकसान कारक है, तो उग्र तप परिणाम नाशक परिणाम निकलना विचार करे। उस समय जिन्वाणि से उत्पन्न ज्ञान से उसने ऐसा विचार किया कि इस विधि से शरीर का नाश करके पर देवानी पर्याय मिलेगी और वहाँ दुखी होगा, इसलिए कुछ समय तक इसे साथ में रखकर इसे निर्बल करके ऐसा कार्य करना चाहिए कि पुनः शरीर धारण न करना पड़े। ये शरीर में साथे राखी है पर काम तो करवू है कि पोताना आत्मा में एक बार लीन रही रहू है क्या शरीर मड़े ज नहीं पास। એટલે ઇવેન્ચ્યુઅલી તો શરીરનો નાશ જ કરવો છે પણ એને કંઈ પણ હજી સંભાળી રહ્યું છે, ક્યાં સુધી કે જ્યાં સુધી એ આત્માને સહાયક છે ત્યાં સુધી। આપણે ગુજરાતી તો બધા વાણિયા કહેવાય ને, આપણે બધા ધંધાકીય માણસ કહેવાય, તો જેનાથી આપણો બેનિફિટ સદાતો હોય એને ત્યાં સુધી રાખી મૂકીએ કે નહીં, શરીરને ત્યાં સુધી રાખી મૂકવું કે જ્યાં સુધી આપણો એનાથી બેનિફિટ સદાય। इस प्रकार यदि ज्ञान रोकने वाला न हो तो कौन मुनि शरीर को साथ रखना चाहिए। अतः शरीर को बुरा जानकर भी प्रयोजन की पूर्ति के लिए उसे साथ रखना यह ज्ञान की ही महिमा है। जो जिनागम में दरेक प्रकार नो ज्ञान अपने मळे छे એટલે जिनागम नो सर्वांग अभ्यास करीने आपणो જ્ઞાનની સાધના અને સાથે સાથે આચરણ એ બેનું બહુ બેલેન્સ હોવું જરૂરી છે, નહીં તો એક દિશામાં વયા જાય ત્યાં મોક્ષના પ્રકાશકમાં છે ને વ્યવહારવાસી અને નિશ્ચયવાસી એક દિશામાં વયા જાય, એક જ વસ્તુનું મુખ્ય મહત્વ કરી નાખે તો બેલેન્સ ન રહે અને ધર્મથી ભટકી જાય। એટલે બહુ હા કેમ કે એક માન્યતા થઈ ગઈ ને કે ના હું સાચો આમ જ છે એ માન્યતા દૂર કરવી બહુ અઘરી પડે, એટલે જિનાગમનો અભ્યાસ કરવો એ સૌથી વધારે મહત્વનું કાર્ય જીવન। હે જિનવાણી ભારતી જો નિજ બોધિને જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે, જા વાણી છે જ્ઞાન તે સુજે યો કાલો સો વાણી મર સકન મોહ સદા તે સુભનો। બોલો જિનવાણી માતનો જય હો।